કીડાની ઉપમા આપી કે આ સંસારની અંદર આપણે તો એક નાનકડા જંતુ જેવા છીએ જેનું કોઈ મૂલ્ય નથી, અને એ જંતુ જ્યારે યમરાજના જળબામાં ચવાઈ જશે ત્યારે એના કોઈ અહંકારો ટકવાના નથી, એની કોઈ કીર્તિ એને બચાવી શકવાની નથી, એને કોઈ તત્વ આધાર આપી શકવાનું નથી. કોના ભરોસે રહેવાનું? અસરણ ભાવનાનું ચિંતન આપણને એમ કહે છે કે કોઈ તત્વના ભરોસે રહેતા નહીં. સમય મર્યાદાની જેમ એની શક્તિ મર્યાદાનું પણ ચિંતન તમે કરી લો કે મને કોણ બચાવી શકશે. અને એ જ વાતને વિનય વિજયજી મહારાજ આગળ વધારે છે. સ્વજન જનો બહુધા હિત કામમ પ્રીતિ રસઈ રભિરામમ. જેના સ્વજનો હંમેશા જેના હિતનો વિચાર કર્યા કરે છે, અનેક જાતના પ્રેમ રસથી ભરપૂર જેમનું હૃદય છે, એવા પણ સ્વજનો બેઠા હોય છે, પણ ત્યારે વ્યક્તિ મરણ દશાવશમ ઉપગત વંતમ રક્ષતિ કોપિન સંતમ. જ્યારે મરણની અવસ્થા આવીને ઉભી રહે છે, મોતની પથારીમાં જ્યારે માણસ પડી જાય છે, ત્યારે રક્ષતિ કોપિન સંતમ, ત્યારે જીવને કોઈ તત્વ રક્ષણ આપી શકતું નથી, કોઈ એને બચાવી શકતું નથી, કોઈ તત્વ એની સાથે જવા માટે તૈયાર થઈ શકતું નથી. માટે કોઈના એ ભરોસે રહેતાની આઠમાંથી એકે પ્રકારનું તત્વ તમને બચાવી નહીં શકે. માટે આઠમાંની કોઈ પણ ચીજ મળી હોય એનું અભિમાન કરતા નહીં, તમારું એ અભિમાન ઉભું રહી જશે ને તમે ચાલ્યા જશો એ બધાની વચ્ચે. માટે એના પણ અભિમાનમાં આવી જવા જેવું નથી. કોણ બચાવે? સ્વજનો. હે ભાઈ, મરવા પડશું ત્યારે સ્વજનો, સંપત્તિ, વૈભવ, ફર્નિચર, ગાડી, ઓફિસ, કયું તત્વ બચાવશે? એક દિવસ મૃત્યુ આવવાનું એ હકીકત છે, ખબર છે આપણને. મૃત્યુ ક્યાં આવશે એ ખબર છે, કેવી રીતે આવશે એ ખબર છે, ક્યારે આવશે એ ખબર છે નહીં, પણ મૃત્યુ આવશે એ ખબર છે. અને જ્યારે મૃત્યુ આવશે ત્યારે આમાંના કયા કયા તત્વો આપણને આમાંથી બચાવી શકશે? એક ગામની અંદર એક મંદિર હતું. મંદિરના એક મહંત માલિકી એમની મહંતની આખા મંદિરનો એ વહીવટ કરે, વ્યવસ્થિત રીતે મંદિર ચાલી રહ્યું છે, અઢળક વૈભવ છે મંદિરની પાસે, ખૂબ સંપત્તિ છે. અને એ બધા વૈભવની અંદર આ મહંત મસ્તીમાં જીવન જીવે છે. એને એમ છે કે મને સુખ કમીના છે, આહા મસ્તીથી લહેરતી તબિયતથી જીવન જીવો બસ. ત્યાં સુધી કે પોતાના મનને મસ્ત રાખવા માટે, મનોરંજન માટે એમણે એક વિદૂષક પણ રાખેલો હતો. એ વિદૂષક અવારનવાર આવે મહંતની પાસે. વિદૂષકનું કાર્ય શું? અલગ મલકની વાતો કરીને મનોરંજન કરવું, કોમેડિયન. આવો એક કોમેડિયન વિદૂષક એમણે રાખેલો. એ આવે, અલગ મલકની દુનિયાની વાતો કરે, મહંતને આમ રાજી રાખે. આ રીતે સમય ચાલ્યો જાય છે. એક દિવસ આ વિદૂષક આવ્યો છે મહંતની પાસે. એણે સરસ મજાની એવી એવી વાતો કરી, પેટ પકડીને હસાવ્યા, ખૂબ મનોરંજન પૂરું પાડ્યું. મહંત એની ઉપર ખુશ થઈ જાય છે અને એને કહે છે કે ભાઈ, તું હંમેશા મને રાજી રાખવા માટે, મારા મનને પ્રસન્ન કરવા માટે કેટલી મહેનત કરે છે. તારી આવડત ઉપર અને તારા પુરુષાર્થ ઉપર હું ખુશ થઈ ગયો છું, અને ખુશ થઈને હું આજે તને એક ભેટ આપવા ઈચ્છું છું. એમ કરીને મહંતે એને એક સુવર્ણ દંડ ભેટ આપ્યો, સોનાનો દંડ, સોનાની છડી. સુવર્ણ દંડ એને ભેટ આપે છે કે લે આ લઈ જા, તને તારા કરતા પણ ચડિયાતો મૂર્ખ માણસ આ દુનિયામાં જે દિવસે મળે એ દિવસે એને આપી દેજે, ત્યાં સુધી કોઈને આપતો નહીં. સુવર્ણ દંડ ભેટ આપ્યો અને કીધું એમ કે તારા કરતા પણ ચડિયાતો કોઈક મૂર્ખ માણસ આ દુનિયામાં જે દિવસે તને મળે એ દિવસે એને જ તું આપજે, ત્યાં સુધી કોઈને આપતો નહીં, તારા માટે આપું છું. પેલો તો સુવર્ણ દંડ લઈને ગયો. પાછો એનો તો નિત્યક્રમ ચાલી રહ્યો છે, અવારનવાર આવવાનું, મહંતની પાસે બેસવાનું, અલક મલકની વાતો કરવાની, એમને આનંદ પ્રમોદ કરાવવાનો. એ રીતે ઘણો સમય પસાર થઈ ગયો છે. એક વખત વિદૂષક મહંતની પાસે આવે છે. આવે છે ત્યારે ખબર પડી કે મહંત તો પલંગની અંદર સૂતેલા હતા, માંદા પડી ગયા હતા, બીમાર. પેલો વિદૂષક આવીને ખબર પૂછે છે, સ્વામીજી શું થયું તમને? વાત કરી કે આ રીતે બીમાર પડી ગયો છું, દવાઓ કરી પણ કોઈ દવા કારગત નીવડતી નથી, હું તો હવે થાકી ગયો છું. એવી આમ બોલવામાં પણ આમ ગ્લાનિ આવી ગઈ છે, આમ તલાની જેમ થનગણાટથી હવે બોલી શકતા નથી. તૂટક તૂટક અવાજે પેલા બોલી રહ્યા છે સ્વામીજી. તે વખતે તરત જ આ પૂછે છે કે હવે તો મને કંઈ જીવવાની આશા નથી, બસ હવે તો પરલોકનું તેડું આવ્યું છે, ગમે ત્યારે ચાલ્યા જવું પડશે. જ્યાં આમ કીધું એટલે તરત જ પેલો વિદૂષક પૂછે છે, સ્વામીજી તમે જશો તો તમે પાછા ક્યારે આવશો?
એટલે આ ભાઈ કોઈ પાછું આવ્યું છે તો હું આવું, પાછા ત્યાંથી તો નહીં અવાય. સ્વામીજી તમે જશો પછી પાછા નહીં આવો. તો સ્વામીજી પછી ત્યાં જ્યાં જવાનું છે ત્યાં માટે બધી એરેન્જમેન્ટ તો કરી લીધી છે ને, એમ કરજો હવે પાછા ના આવો તો કઈ નહીં, આટલો બધો તમારો વૈભવ છે થોડુંક સાથે લેતા જજો ત્યાં કામ લાગે. એટલે આ ભાઈ કોઈ સાથે લઈને ગયું છે તો હું જાઉં, શું વાત કરો છો સ્વામીજી, તમે જશો જશો પછી કોઈ દિવસ પાછા નહીં આવો, અને અને એમાં તમે સાથે પણ કઈ નહીં લઈ જઈ શકો, તમે કશું જ સાથે નહીં લઈ જાઓ. એટલે આપણ ભાઈ કોઈ લઈ ગયું છે તો હું લઈ જાઉં. ઓહો, તો અહીંથી તમે કઈ સાથે પણ નહીં લઈ જાઓ. તો કઈ વાંધો નહીં, ત્યાં તમારી સારી સરભરા થાય એવી બધી વ્યવસ્થા પ્રી અરેન્જમેન્ટ તો કરી લીધી છે ને. એટલે આ ભાઈ એવી વ્યવસ્થા તો રામનું નામ લઈને કરવાની હતી. ક્યારેક ક્યારેક અંદર માંથી અવાજ ઉઠતો હતો કે આ મનખા દેહ ને સુધારી લે, ગમે ત્યારે ચાલ્યા જવું પડશે, પણ આ વૈભવ વિલાસ ની અંદર મેં મારા અંતરના એ અવાજને દબાવી દીધો. તૈયારી તો કરવાની હતી રામનું ભગવાનનું નામ લઈને, પણ આ બધાની અંદર એ તો મને કઈ કરવાનું સૂઝ્યું નહીં, અને હવે તો મોતની ઘડી આવી ગઈ છે, મારું શું થશે. જ્યાં એને આ વાત કરી એટલે પેલો વિદૂષક તરત જ ઉભો થાય છે. એ કહે છે કે સ્વામીજી ઘડી પર ઉભા રહો, હમણાં જતા નહીં. દોડતો દોડતો ગયો ઘરે, ઘરે જઈને સુવર્ણ દંડ લઈ આવ્યો. સુવર્ણ દંડ લાવીને સ્વામીજીને કહે છે, સ્વામીજી આ સ્વીકાર કરો. શું લાવ્યો સ્વામીજી? તમે મને કીધું તું ને કે તારા કરતા પણ ચડિયાતો મૂર્ખ માણસ જે દિવસે આ દુનિયામાં તને મળે એ દિવસે એને તું આ આપી દેજે. તમને એ ખબર હતી કે મારે એક દિવસ જવાનું છે. તમે એ પણ જાણો છો કે ગયેલા કોઈ પાછા આવતા નથી. તમને એ પણ ખ્યાલ છે કે જ્યારે જાય છે માણસ ત્યારે અહીંથી કંઈ પણ સાથે લઈ જઈ શકતો નથી, ખાલી હાથે જ જવાનું હોય છે, એ પણ તમે જાણો છો. અને અને ત્યાં આગળ આપણી સારી સરભરા થાય એ માટે તો અહીં જ કંઈક મનખા દેહને સુધારી લેવાનો હતો, કંઈક ભગવાનનું નામ લઈને ભજનમાં લીન થવાનું હતું, એ પણ તમે જાણતા હતા, છતાં તમે ન કર્યું. આ બધી ખબર હતી છતાં તમે કંઈ ન કર્યું, તો આ દુનિયામાં મારા કરતા ચડિયાતો મૂર્ખ માણસ એ જ કહેવાય જે આ બધું જાણતો હતો ને છતાં એનો વિચાર એને કોઈ દિવસ કર્યો નહીં. આજે મને મારા કરતા ચડિયાતો એક મૂર્ખ માણસ મળ્યો છે, એને હું આજે આ સુવર્ણ દંડ અર્પણ કરવા માંગુ છું. આપણે એક દિવસ જવાનું ભાઈ, પાછા ક્યારે આવવાના મા લક્ષ્મીમાં? હે, આ પેડર રોડ ના બ્લોકમાં પાછા આવશો તો ખરા જ ને? નહીં આવવાના તો સાથે તો લઈ જશો ને? બધી ખબર છે અને છતાં એનો કોઈ વિચાર નથી, આના જેવી મૂઢતા બીજી કઈ હોય શકે? વિનય વિજયજી મહારાજ આપણને પ્રેરણા આપે છે, મરણ દશાવશ ઉપગત વંતમ રક્ષતિ કોપિન સંતમ વિનય વિધીયતામ રે શ્રીજીન ધર્મ શરણમ અનુસંધીયતામ રે સુચિતર ચરણ સ્મરણમ. પોતાના આત્માને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે કે હે વિનય, કોઈ તને તત્વ રક્ષણ નહીં આપી શકે, પણ એ વિચાર કરીને તું હતાશ નહીં થતો. આ સંસારના કોઈ પણ તત્વો કોઈ પણ સાધનો તને આધાર રૂપ બની શકે એમ નથી, શરણ આપી શકે એમ નથી, એક હકીકત છે. પણ એ બધાની વચ્ચે એક તત્વ છે જે તને શરણ પણ આપી શકે એમ છે. વિનય વિધીયતામ રે શ્રી જીન ધર્મ શરણમ, જીનેશ્વરોએ પ્રરૂપેલા ધર્મના શરણે ચાલ્યો જા, આ ધર્મ તને આધાર આપી શકશે, આ ધર્મ તને રક્ષણ કરી તારું રક્ષણ કરી શકશે, આ ધર્મ જ તારા માટે સહાયભૂત બની શકશે. એ ધર્મ તત્વની શરણાગતિ સ્વીકારી લે, ચાલ્યો જા ધર્મના શરણે ચાલ્યો જા. કોઈ ભલે તત્વ તને શરણ ના આપી શકે, પરમાત્માને પરમાત્માનો બતાડેલો આ ધર્મ એ શરણ આપવા માટે સમર્થ છે. જે આત્મા પરમાત્માના શરણે ચાલ્યો જાય છે એના મૃત્યુનું પણ મૃત્યુ થઈ જાય છે. અનેક મૃત્યુનું મૃત્યુ કરી નાખવાની તાકાત ધર્મ શાસનની અંદર છે. કારણ કે ધર્મ એ તમારા જન્મને જ ટાળી દે છે, અને જેનો જન્મ ટળી જાય છે એને મૃત્યુની સજા કોઈ દિવસ ભોગવવી પડતી નથી. જન્મ એ ગુનો છે, મૃત્યુ એ સજા છે. સજા ન ભોગવવી હોય તો ગુનો જ ન કરો, ગુનો કર્યો તો સજા, ગુનો કરીએ તો સજા ભોગવવી પડે કે નહીં? ગભરાવાનું છે નાથી, સજાથી કે ગુનાથી સાવધાન સેનાથી રહેવાનું? હે ભાઈ, ડર સેનો રાખવાનો? જન્મનો ડર હોય કે મૃત્યુનો ડર હોય? ધર્માત્માને ડર સેનો હોય? ધર્માત્માને જન્મનો આનંદ હોય અને મોતનો ડર હોય? ધર્માત્મા એનો નામ જે મૃત્યુથી ગભરાતો હોય, અરે જન્મથી ગભરાતો હોય અને મૃત્યુ માટે તૈયાર હોય એનું નામ સાચો ધર્માત્મા.
કારણ કે એ સમજતો જ હોય કે જન્મ એ તો ગુનો છે, જન્મ કર્યો તો એ જ પડે તમારી સજા નિશ્ચિત થઈ જાય છે કે એક દિવસ તમારે મરવું પડવાનું, પડવાનું ને પડવાનું. હવે મોતને ટાળવાની તાકાત કોઈનામાં નથી. ધર્મ તત્વના શરણે ચાલ્યો જાય જે જન્મ લીધા પછી જીવન દરમિયાન, એ ધર્મ શાસન એને ખાતરી આપે છે કે તમે મારા શરણે આવો, હું કહું છું એવું જીવનને ઉન્નત બનાવો, તો હવે પછી તમારે બહુ જાજા જન્મ જ નહીં લેવા પડે, અને જન્મ નહીં લેવા પડે દુઃખ ભર્યા, તો જીવન નહીં જીવવા પડે વિચિત્રતા ભર્યા, અને મોત નહીં પામવા પડે રીબામણ ભર્યા. દુઃખ ભરે, દુઃખથી ભરેલા જન્મો, ત્રાસથી ભરેલા જીવન, અને રીબાઈ રીબાઈને મરતા મરણ, એ આ સંસારનું મોટામાં મોટું કલંક છે. આ જન્મ જીવન અને મરણની ઘટમાળમાંથી મુક્ત થવું હોય, વિનય વિજયજી મહારાજ કહે છે, વિનય વિધીયતામ રે શ્રીજીન ધર્મ શરણમ, ધર્મ તત્વના શરણે ચાલ્યા જાઓ, એ તમારી આ ઘટમાળને તોડી નાખશે. મૃત્યુથી ગભરાવાની કોઈ જરૂર નથી. હવે જન્મી ચૂક્યા છો તો મૃત્યુ માટેની તૈયારી કરી લો. અશરણ ભાવનાનું ચિંતન આપણને ડરપોક બનાવવા માટે નથી, પણ જાગૃત બનાવવા માટે છે કે જે જે તત્વોના ઉપર તમે ભરોસો રાખ્યો છે ને મદાર બાંધ્યો છે, એ તો તમારા મોતને વધુ બિયામણું બનાવી દેશે. એના કરતા સાવધાન બની જાઓ, એની એની નિરાધારતા એને તમે ખ્યાલમાં લઈ લો, અને ખરેખર જે તમને આધાર આપી શકે એમ છે, શાંતિ આપી શકે એમ છે, સમાધિ આપી શકે એમ છે, બળ આપી શકે એમ છે, એવા એવા ધર્મ તત્વની સાથે તમારા અંતરાત્માનો સંબંધ બાંધી લો, ચેતનાનું જોડાણ એની સાથે કરી લો. અંતિમ પળોમાં એ જે શાંતિ આપશે, એ શાંતિ આપવાની તાકાત આ દુનિયાના કોઈ પદાર્થમાં નહીં હોય. સંસારની અંદર રચ્યા પચ્યા રહેનારા માણસોને હાઈવો હાઈવો કરીને મરતા પણ જોયા છે, અને અને ધર્મ તત્વની સાથે કે પરમાત્માની સાથે જેને અનુસંધાન કર્યું છે, એવા માણસોને હસતા હસતા ને સહજતાથી પણ મરતા આપણે જોયા છે. આ દુનિયાની અંદર શાંતિ કોણ આપે? સંસારના સંબંધો કે પરમાત્માના સંબંધો? બાંધવો જોઈએ તો સંબંધ બાંધો પરમાત્માની સાથે, જેની સાથેનો બાંધેલો સંબંધ ક્યારેય તૂટતો નથી અને ક્યારેય છૂટતો નથી. સંસારના સંબંધોને તો તૂટતાય વાર નહીં ને છૂટતાય વાર નહીં. ઠીક છે, એ સંબંધો બાંધો તો એમાં તમે બંધાઈ નહીં જતા. અશરણ ભાવના કહે છે, નભાવજો ચલાવજો, પણ અંદરથી જાગ્રત રહીને સમજીને કે આખરે આનામાં મને આધાર આપવાની તાકાત નથી. આધાર આપનાર તત્વ તો પેલું જ છે, માટે એને મારે ક્યાંય ને ક્યારેય પણ ભૂલવું નથી. અને આવી જેને સાવધાની હોય એ જીવન એવું જીવે કે એને પછી મૃત્યુનો ડર ન હોય, એ તો મૃત્યુ માટે તૈયાર હોય. જેમ પેલા કુમાર પાડે કીધું, તે મરણે પી સજ્જાવે એમ હું મોત માટે પણ તૈયાર છું, એમ જે કહી શકે એનું નામ સાચો ધર્માત્મા. એને ગભરાવવું જોઈએ તો એ જન્મથી ગભરાય કે ના ભાઈ સાહેબ મારે જન્મ નથી લેવો, જન્મ આવો દુઃખદાયી. જૈન કોનું નામ? જૈન શેનાથી ગભરાવે? જેને ભગવાન જિનેશ્વર દેવનું આ તત્વજ્ઞાન મળ્યું હોય, કે જે તત્વજ્ઞાન એને સમજાવતું હોય કે મૃત્યુ એ તો સજા છે, જન્મ એ ગુનો છે, જેણે જન્મનો ગુનો કર્યો એણે મૃત્યુની સજા ભોગવવાની છે, માટે ડરવું હોય તો જન્મથી ડરજો. આ તત્વજ્ઞાન જેને ગળથૂથી માંથી મળ્યું હોય એવો જૈન શેનાથી ગભરાય? એની ઈચ્છા શું હોય? હવે પછી મારે મરવું ના પડે તો સારું, પણ મરવું જ પડશે જો જન્મીશ તો, માટે હવે પછી મારે જન્મ ન લેવો પડે તો. અજન્મા થવાની ઝંખના રાખીને જીવન જીવે એનું નામ સાચો જૈન. ગતસુકુમાલની માતા દેવકી એ આ જાણતી હતી. દેવકીએ ને એક પછી એક પુત્રનો જન્મ થાય છે, પણ એના ભાગ્યમાં પુત્રનું સુખ નહીં હોય એટલે એક પછી એક પુત્રો જન્મીને મરતા ગયા છે. છેલ્લે ગતસુકુમાલનો જન્મ થયો છે, અને એ ગતસુકુમાલ જન્મ્યા એકદમ સુકો મળેની કાયા છે, અને એક રાજકુમાર છે, રાજવી પુત્ર છે, એટલે ખૂબ લાડકોડ અને પ્રેમથી ઉછરી રહ્યા છે. અને એટલામાં ભગવાન નેમનાથનું સમવસરણ મંડાવ્યું છે, દ્વારિકામાં ભગવાન નેમનાથ પધાર્યા છે નેમનાથનું દર્શન કરવા માટે, નેમનાથની દેશના સાંભળવા માટે સૌ કોઈ જાય છે. ગત સુકુમાલ રાજકુમાર પણ ગયા છે, અને ત્યાં આગળ ભગવાનની દેશના સાંભળીને એ ગતસુકુમાલને વૈરાગ્ય આવી જાય છે. સંસાર ઉપરથી ઘરે આવીને એની માને કહે છે કે માં મારે દીક્ષા લેવી છે, સંસારનો ત્યાગ કરવો છે, મને આશીર્વાદ આપો. માં કહે છે કે બેટા દીક્ષા વાત કરીશ નહીં, તને જોઉં છું ને મારું શેર શેર લોહી ઉછળે છે, કેટલા વર્ષો પછી આજે પુત્રનું સુખ મળ્યું છે, આ સુખને હું જતું ના કરી શકું. માં મારા માર્ગની અંદર અવરોધ શું કામ કરો છો? મને ખરેખર જો તમને મારી પ્રત્યે પ્રેમ હોય ને લાગણી હોય તો હું સુખી થઉં એવું શું તમે નહીં છો? મને આ સંસારમાં ક્યાંય હવે ચેન પડે એવું નથી. મારી શાંતિ માટે, મારી પ્રસન્નતા માટે મને મારા સાધનાના માર્ગે જવા દો. મારે કંઈક પ્રાપ્ત કરવું છે આ જીવનની અંદર, એવું કંઈક પ્રાપ્ત કરવું છે કે જે નવો જ પ્રકાશ આપી જાય મને અને વિશ્વને. માં મને અનુમતિ આપો. ખૂબ કાકડુલી ભરી માંગણી કરે છે ત્યારે ગસ્તકુમારની માતા દેવકી એ દેવકીને કહે છે કે બેટા તું વિચાર તો કર, તારી કેવી ગજ જેવી સુકોમળ કાયા છે અને આ સાધુ જીવનના કષ્ટો, ખુલ્લા પગે ચાલવું પડશે, તાડ અને તડકા વેઠવા પડશે, ઘરઘરની ગોચરીઓ ખાવી પડશે, સાધનાની અંદર કાયાને ઘસી નાખવી પડશે, તારાથી આ બધા કષ્ટો કેમ સહન થાય, જંગલમાં તારી કોણ સંભાળ લેશે, અહીં તો તને ટાઈમસર ખાવાનું મળ્યું કે નહીં, તારી સુવાની વ્યવસ્થા થઈ કે નહીં, તને કોઈ તકલીફ તો નથી ને, એની અમે રાતને દિવસ ચિંતા કરીએ છીએ, ત્યાં આગળ ગયા પછી તારી કોણ સંભાળ લેશે, કોણ તારી ચિંતા કરશે, તું કેવી રીતે જીવી શકીશ. ગસ્તકુમાર કહે છે કે માં જંગલની અંદર દોડતા હરણિયાઓની કોણ સંભાળ લેવા જાય છે, એને ખાધું કે નહીં, એનું શું થયું કોણ સંભાળ લે છે, છતાં એ જીવન જીવે છે ને. માં હું પણ જીવન જીવીશ, તું મને અનુમતિ આપ. ઘણી બધી ચર્ચાઓ પછી છેવટે દેવકી પોતાના એકના એક પુત્ર ગસ્તકુમારને ચારિત્રની અનુમતિ આપે છે, સાધુ બનવાની રજા આપે છે, પણ એક શરત મૂકે છે. એક શરત કે હા હું તને રજા આપું, પણ મને જો તું એક વચન આપે, એક શરત જો મારી તું પાડે તો ભલે તારે દીક્ષા લેવી હોય તો લે, એમ કહીને દેવકીએ ત્યાં આગળ એક શરત મૂકી. શું શરત મૂકી હશે ખબર છે? એમ કીધું હશે ને, બેટા તને જોઉં છું તો મને બહુ આનંદ થાય છે, દીક્ષા લેવી હોય તો લેજે, પણ બસ પછી દ્વારિકામાં જ રહેજે, તારું મોં તો મને રોજ જોવા મળે, વિહાર કરીને ક્યાંય ચાલ્યો નહીં જતો. હે, શું શરત મૂકી હશે? બેટા જોજે તું બહુ સુકો મળશે, કેટલા લાડકોરથી અમે તને ઉછેર્યો છે, ભલે તારે દીક્ષા લેવી હોય તો લે, પણ બહુ તપ કરતો નહીં, શરીરને જરા સંભાળજે. હે, શું કીધું હશે? વાત્સલ્યથી છલોછલ જેનું હૈયું ભરેલું છે એવી એક એક પ્રેમાળ માતા છે, અને એ પોતાના બાળકને ચારિત્રના માર્ગે જવાની અનુમતિ આપે છે. પણ દેવકી જેમ ગસ્તકુમારની માતા હતી, એમ સાથે સાથે ભગવાન નેમનાથની એક પરમ શ્રાવિકા હતી, અને એ ભગવાન નેમનાથનું તત્વજ્ઞાન એને પચાવેલું હતું. એ જાણતી હતી કે તમામ દુઃખનું મૂળ જો કોઈ હોય તો તે જન્મ છે, જન્મ એ જ દુઃખનું મૂળ છે, ગભરાવવું હોય તો જન્મથી જ ગભરાવાય. અને એટલા માટે દેવકી જયારે પોતાના પુત્ર ગસ્તકુમારને રજા આપે છે ત્યારે એને શરત મૂકી કે બેટા જવું હોય તો જા, પણ આટલી એક મને તું વચન આપતો જા, મુજને તજીને વીરા અવર માત મત કીજે રે, આ સંસારની છેલ્લી માં થવાનું સદભાગ્ય મને જ આપજે, હવે પછી તારે કોઈને માં ન કરવી પડે, એવું જીવન જીવજે, એવી સાધના કરજે કે હવે પછી તારે જન્મવું જ ન પડે, આ સંસારની તારી છેલ્લી માતા કોણ? તો કે દેવકી. બસ એટલું તો સદભાગ્ય મને મળવું જ જોઈએ, આટલું વચન આપ, પછી તારે જવું હોય તો જા. એટલે સાધુ થઈને એવી કઠોર સાધના કરજે, એવી તપશ્ચર્યા કરજે, એવા કર્મોને ખપાવી દેજે કે હવે પછી તારે જન્મવું જ ના પડે, તારે ક્યાંય જન્મ ન લેવો પડે, એવી સ્થિતિની અંદર તું મુકાઈ જજે. આ વચન દેવકીએ ગસ્તકુમારની પાસે માંગ્યું છે. આવી સાધના કરવા માટે એને કેટલા કષ્ટો સહન કરવા પડે શું દેવકીને ખબર નહીં હોય? આટલો બધો જેની પ્રત્યે પ્રેમ છે એને આવી ભલામણ? પણ દેવકી સમજતી હતી કે મારા મોહની અંદર મારે એવું તો કોઈ નબળું વાત નહીં કરવી જોઈએ કે જેના કારણે મારા એ પુત્રનું અહિત થાય, હવે પછી પાછો એને જન્મ લેવો પડશે તો જન્મ એ જ દુઃખનું કારણ છે, જન્મતાની સાથે દુઃખના શ્રી ગણેશ મંડાય છે. દુઃખની શરૂઆત ક્યારથી? મોટા થયા પછી દુઃખી થયા? અરે જન્મ્યા હતા ત્યારથી દુઃખી છીએ, હસતા હસતા જન્મ્યા હતા કે રોતા રોતા? માણસ રડવાનું શરૂ જ કરી દે છે, બહાર નીકળ્યો નથી, જન્મ થયો નથી ને રડવાનું ચાલુ, કેવી રીતે જન્મ્યા હતા ખબર છે? તમારી માને પૂછી તો જોજો, આજે જો માં હોય ઘરમાં તો, કે માં હું જયારે જન્મ્યો હતો ત્યારે હું હસતો હતો કે રડતો હતો? રડવાથી તો શરૂઆત થઈ છે, અને જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ રડવાનું વધતું જ ગયું છે. હા, નાના હતા ત્યારે ખુલ્લમ ખુલ્લા રડતા હતા, મોટા છીએ એટલે કદાચ ખુલ્લમ ખુલ્લા ન રડાય તો અંદર ને અંદર, પણ રડવાનું તો ચાલુ જ છે. જન્મ એ દુઃખનું કારણ છે, જીવન એ પણ દુઃખોથી ભરેલું છે, અને મૃત્યુ એ જો માણતા ના આવડે તો પરમ દુઃખનું કારણ બની જાય છે. માટે જ્ઞાની પુરુષો એમ કહે છે કે ગભરાવાની જરૂર નથી, મોતથી ગભરાવવું જોઈએ તો જન્મથી ગભરાવજો, કે જે આ મૃત્યુની સજાને તમારે લમણે ઠોકી દે છે. જૈન કોનો નામ જેમ કહી શકે કે મુજને તજીને વીરા અવર માત મત કીજે રે, મને છોડીને હવે કોઈને માં નહીં બનાવતો એવું જીવન જીવજે, ચાલ જા. અને ગત્સુકુમારે એ વચન આપ્યું માને, અને ગત્સુકુમારે દીક્ષા લીધી. ઇતિહાસ એમ કે છે કે દીક્ષા લઈને એવી સાધના કરી છે ગત્સુકુમારે કે ખરેખર એને પોતે માને આપેલું એ વચન પાડ્યું, એ જ ભાવમાં એ મોક્ષે ચાલ્યા ગયા. કૈવલ્યની પ્રાપ્તિ કરી લીધી, તમામ બંધનોથી મુક્ત થવાની કઠોર સાધના એને કરી. મા કોનું નામ? માત્ર લાડ લડાવી જાણે એનું નામ મા નહીં, પણ બાળકના સમગ્ર હિતનો જે વિચાર કરી શકે એનું નામ સાચી મા. જૈનને આનંદ શેનો હોય? જન્મનો. જન્મનો તો કઈ આનંદ મનાવવાનો હોય? જન્મ એ કઈ સારી ચીજ છે? તમારે ત્યાં બર્થડે પાર્ટી તો ન જ થાય ને? બર્થડે ઉજવે જૈન? બર્થડે ઉજવે? જન્મની ઉજવણી હોય? અરે ઉજવણી તો મોતની હોય. મૃત્યુ એવો પામો કે તમે જાઓ પછી પણ તમારા સ્વજનો તમારા મૃત્યુનો મહોત્સવ માંડે. જન્મની તે કઈ ઉજવણી હોય જે દુઃખનું કારણ છે એનો તો કઈ વરઘોડો હોય? જન્મનો આનંદ હોય? જૈન શું ઈચ્છે? હવે પછી મારે જન્મવું ના પડે તો સારું, કોઈના જન્મમાં હું નિમિત્ત ના બનું તો સારું. ઈચ્છા શું જૈનની? જન્મ જન્મની ઉજવણી કરે કોઈ દિવસ જૈન? હે ભાઈ, કરાય? ના પાડો, હું કઉ છું કરાય. જૈને જન્મની ઉજવણી કરવી જ જોઈએ. એને ત્યાં બાળક જન્મે ને જૈનને જો આનંદ ના થાય તો એ જૈન સાચો જૈન નથી. સુકામ ન હોય? અરે જૈનને ત્યાં પણ પુત્ર જન્મની ખુશાલી હોય, જૈનને ત્યાં પણ પુત્ર જન્મનો મહોત્સવ હોય. જૈન પણ એને આનંદથી એ પ્રસંગને ઉજવે એટલા માટે કે એ સમજતો જ હોય કે એક વ્યક્તિએ આજે આ પૃથ્વીની ઉપર અમારા ઘરમાં જન્મ લીધો એનો અર્થ એ છે કે આ આત્માનો હજી સંસાર બાકી છે. ક્યાંક ને ક્યાંક તો એને જન્મ લેવાનો જ હતો, અહીં નહીં તો બીજે, પણ એ ક્યાંક તો જન્મ આત્મા તો ક્યાંક તો એનો જન્મ થવાનો જ હતો. સારું થયું કે અમારા ઘરની અંદર આ આત્મા આવ્યો. કોઈક પુણ્યશાળી આત્મા લાગે છે કે જેને અમારા ઘરની અંદર આવવાનું સદભાગ્ય મળ્યું. એક એવા ઘરમાં આવ્યો છે કે જેને હવે અમે અજન્મા થવાના માર્ગે આગળ વધારવાના તમામ પ્રયત્નો કરીશું, અને એક આત્માના હિતની અંદર નિમિત્ત બનવાનું સહયોગી થવાનું સદભાગ્ય અમને મળ્યું, અને અમારા ઘરમાં આવીને આ આત્મા પણ ખરેખર વિકાસ સાધી જશે એનો અમને આનંદ છે. જન્મનો ઉત્સવ મનાય? દ્રષ્ટિ ફેરની તો વાત છે આ બધી. જન્મનો આનંદ તમે મનાવો, મને કોઈ વાંધો નથી. તમારે ત્યાં દીકરો જન્મે, તમે તેંડા વેચો, ખુશાલી કરો, મને કોઈ વાંધો નથી. તમે એટલું કહી દો કે અમે એટલા માટે ઉજવીએ છીએ કે વાહ, આ એક આત્મા એવો આવ્યો છે ભાગ્યશાળી આત્મા અમારા ઘરની અંદર, કે હવે અમે ખરેખર એને માટે પ્રયત્ન કરવામાં કોઈ કચાશ નહીં રાખીએ, એને ઓછામાં ઓછા હવે પછીના જન્મ લેવા પડે એવા જ અમે એને સંસ્કાર આપશું, એવું જ અમે એનું ઘડતર કરશું, એવા જ માર્ગે લઈ જવાના અમે એને પ્રયત્નો કરીશું. અને એટલા માટે જૈનને ત્યાં પણ પુત્ર જન્મની ખુશાલી હોય, એ પોતાને પણ બર્થડે ઉજવે એટલા માટે કે ઓહો, આજનો મારો એવો બળભાગી દિવસ છે કે આજના દિવસે એવા સંસ્કારી માતા પિતા મને મળ્યા હતા, અને એવું ધર્મ શાસન મળ્યું છે કે આ જન્મની અંદર વધુ ને વધુ હવે મૃત્યુને મૃત્યુ કરી નાખવાની તાકાત અને અવસર મને મળ્યો છે. એ આજના દિવસે મને આવો અવસર મળ્યો તો ધર્મની આરાધના કરવા માટેનો એનો મને આનંદ છે. જન્મનો આનંદ પણ માણી શકાય જો માણતા આવડે તો, અને જો ના આવડે તો મહેરબાની કરીને મનાવતા નહીં, લાપસી રાંધતા નહીં, કંસાર કરતા નહીં તો સંસાર વધી જશે. ગત્સુકુમારની માતા દેવકી ભગવાન નેમનાથની એક સાચી શ્રાવિકા હતી, અને માટે એ આ વાત કરી શકતી હતી કે બેટા જવું હોય તો જા, પણ આટલું વચન આપતો જા કે એવી સાધના કરજે હવે પછી તારે જન્મ ન લેવો પડે. તમે કોઈ દિવસ તમારા બાળકોને બેસાડીને આ વાતો સમજાવી છે ખરી? ને ભાઈ, તમે કોઈ દિવસ તમારા બાળકોને બેસાડો ખરા તમારી પાસે? નો ટાઈમ. મુંબઈ ઘરાઓને ટાઈમ નથી, આખી દુનિયા માટે એની પાસે ટાઈમ છે, પોતાના જ બાળકો માટે એની પાસે સમય નથી. આના કરતા કરુણતા બીજી કઈ હોઈ શકે એ મા બાપોની અને એ પુત્રોની. જે દીકરાઓ એવા ઘરમાં જન્મતા હોય કે જ્યાં આગળ એના મા બાપોને પોતાના દીકરાઓની સાથે રોજ એક બે કલાક કાઢવાનો સમય ન મળતો હોય, એ દીકરાઓનો પાપો દે ગણવો કે માતા પિતાઓની બેદરકારી ગણવી કંઈ સમજાતું નથી. અરે એટલી બધી શું તમે ઝંઝાર તમારી વધારી નાખો કે તમને તમારા જ પરિવારની વ્યક્તિઓ માટે તમારી પાસે સમય ન હોય? શું જરૂર છે એવી ઝંઝાળો વધારવાની? નિરાંતે રોજ એકાદ કલાક તો પરિવારના બધા સભ્યો ભેગા થાવ, કોઈ ઘરની અંદર રોજ એક કલાકની તો ધર્મ સભા ભરો કે જે વખતે કંઈક વિચાર કરો કે આપણે બધા ક્યાંથી આવ્યા છીએ, કેવા કોઈક ઋણાનું બંધથી આજે આપણે ભેગા થયા છીએ, આજે આપણને કયો અવસર મળ્યો છે, આ જીવનમાં આપણે શું કરવા જેવું છે, આજે આપણે કરવા જેવું કેટલું કેટલું નથી કરતા, ન કરવા જેવું શું શું કરી રહ્યા છીએ, આવું જીવન આવો ધર્મ આવું શાસન ક્યાં આપણને ફરીથી મળશે, હવે આપણે આ કરવું જોઈએ આ કરવું જોઈએ, આવી કોઈક વાતો તમારા ઘરમાં થાય કે નહીં? કોઈ ધર્મ સભાઓ ભરાય? શ્રાવકના ઘરની અંદર રોજ ધર્મની સભા ભરાવી જોઈએ, એમ શાસ્ત્રોમાં લખ્યું છે, કે જે વખતે પરિવારના બધા સભ્યો ભેગા થાય અને આવી કોઈક ચર્ચાઓ ચાલે. બાળકોને કોઈક તો સંસ્કાર આપો, માત્ર જન્મ આપી દેવા માત્રથી માતા પિતા નથી થવાતું. જન્મ આપ્યા પછી જો એનું જીવન બનાવતા નહીં આવડે તમને, તો તમે અપરાધી ઠરી જશો એ આત્માઓના. જન્મ આપ્યો છે તો તમારી જવાબદારી બની ગઈ છે કે તમારા ઘરમાં આવેલા તમારી ગોદમાં આવેલા એ બાળકોનું સંપૂર્ણ વિકાસ થાય એ માટે તમારે કંઈક ને કંઈક કરી છૂટવું જોઈએ. અને જો એ કરવાની તૈયારી ન હોય, એટલો ભોગ આપવાની તૈયારી ન હોય, તો એવા માણસોએ મા બાપ થવાની ભૂલે ચૂકે પણ કોઈ દિવસ વિચાર પણ નહીં કરવો જોઈએ, ભૂલ કરવી નહીં જોઈએ. અને જો થયા છો તો હવે થઈ જાણો, એના સંપૂર્ણ વિકાસની ચિંતા કરી જાણો, એને સંસ્કાર આપો, પહેલેથી એ સંસ્કાર આપો. અને નાનપણથી જો આ સંસ્કાર આપ્યા હશે તો એ જ તમારા દીકરાઓ કાલે મોટા થઈને તમારી પ્રત્યે યોગ્ય વર્તન કરશે ને તમને જાળવી લેશે. અને જો પહેલેથી સંસ્કાર નહીં આપ્યા અને ઉપેક્ષા કરી હશે, છોકરાઓને આયાઓના ભરોસે છોડી દીધા હશે, ઘાટીઓના ભરોસે છોડી દીધા હશે, તમારા છોકરાને રમવા પણ તમારો ઘાટી લઈ જાય, બાબા ગાડીની અંદર બેસાડીને ફરવા પણ એક નોકરિયાત બાઈ લઈ જાય, માને એમ ન હોય કે હું મારા દીકરાને રમાડું, માને એમ ન હોય કે હું મારા દીકરાને નવડાવું, નવડાવે કોણ, એના કપડા કોણ ધોવે, એને ફરવા કોણ લઈ જાય, બધું ઘાટીઓ બધું નોકરોના ભરોસે, જેને કોઈ લાગણીનું સંવેદન નથી અને જેને બચપણથી હૃદયની સંવેદનાઓને લાગણી નથી મળી, એવા બાળકો યુવાન થઈને જો ઉચ્છંકલ ન થાય અને વિદ્રોહી ન થાય તો બીજું શું થાય? પ્રેમ આપી જાણો, બાળકોને કંઈ નથી જોઈતું તમારી પાસેથી, માત્ર એ તો એટલું જ ઈચ્છે છે કે મા બાપના હૃદયનો નિતરતો પ્રેમ એને મળે, તો એ પ્રેમ એમના હૈયાને પલાળી નાખશે, જે પ્રેમ કોઈ દિવસ એમને તમારી સામે થવાની ભૂમિકામાં નહીં લઈ જાય. અને જો નાનપણથી જ ઉપેક્ષા કરી હશે તો એ દીકરાઓ કાલે ઉઠીને તમારી સામે થાય તો આમાં કોઈ આશ્ચર્ય નથી. તમે ઉપેક્ષા કરી છે, પૈસાની પાછળ જ પાગલ બન્યા, તમારી જ પ્રવૃત્તિઓમાં ગળાબૂડ રહ્યા, તમારા બાળકો માટે તમે શું કર્યું એમ કોઈક દિવસ તો તમારા બાળકો જરૂર તમને પૂછશે, અને કદાચ નહીં પૂછે તો મનથી તો વિચારશે. જે બાળકોનું હિત વિચારો, એની ખાતર કંઈક સમય આપો, કંઈક ભોગ આપો. બીજા બે નુકસાન થાય તો થવા દેજો, પણ પરિવારની કોઈ પણ વ્યક્તિ પ્રત્યેનું કોઈ પણ આપણું કર્તવ્ય ચૂકી ન જવા એ માટે સતત સાવધાન રહો. જે પરિવાર સંસ્કારી હશે, જે પરિવાર ધર્મના રંગે રંગાયેલો હશે, એ પરિવારની અંદર ઓછામાં ઓછી સમસ્યાઓ આવશે. અને જ્યાં આગળ આ સંસ્કારનો પાયો નહીં હોય ત્યાં આગળ સમસ્યાઓની કોઈ હદ નહીં હોય એ તમે જોઈ લેજો. આજે સંસારની અંદર જીવનને શાંતિભર્યું બનાવવું હોય, વિકાસના માર્ગે લઈ જવું હોય, તો પણ આ બધી પાયાની વાતો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યા વિના ચાલી શકે એમ નથી. આજે આપણી પાસે બધાને માટેનો સમય છે, આપણા જ પોતાના પરિવાર માટેનો જો આપણી પાસે સમય નથી તો એ કેમ ચાલી શકે? અસરણ ભાવનાનું ચિંતન વિનય વિજયજી મહારાજ રજૂ કરી રહ્યા છે ને એમાં એ બતાડે છે કે એક વખત જયારે મૃત્યુ આવશે ત્યારે તમને કોઈ આધાર નહીં આપી શકે. આધાર આપનાર તત્વ હોય તો વિનય વિધિયતામ રે શ્રી જીન ધર્મ શરણમ, જીનેશ્વરોનો ધર્મ એ જ શરણ આપી શકે એમ છે. અને એવા ધર્મના આધારે જેણે પોતાની આત્માની ભૂમિકા તૈયાર કરી છે, અનુસંધિયતામ રે સુચિતર ચરણ સ્મરણમ, આત્માનું શુદ્ધ સ્વરૂપ એ જ તમને સાચો આધાર આપી શકે એમ છે. આ ધર્મ કઈ રીતે શરણદાતા બની શકે અને આત્મા પોતે જ પોતાનો શરણદાતા કઈ રીતે બની શકે એ અંગેની કેટલીક છણાવટો, અને એની સાથે સાથે સંસારમાં કેવી કેવી નિરાધારતા છવાયેલી છે અને માણસ મોતમાંથી રોગમાંથી શોકમાંથી વૃદ્ધત્વમાંથી બચવા માટે કેવા કેવા કલ્પનાના ઘોડાઓ દોડાવે છે કે વિચારો કે પ્રયત્નો કરે છે, એના કેટલાક કલ્પના ચિત્રો અહીં આગળ વિનય વિજયજી મહારાજ સુંદર રજૂ કરવાના છે. એ બધી રજૂઆત આપણે આવતીકાલે કરીશું. આજનું પ્રવચન અહીં આગળ પૂર્ણ થાય છે.
સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ.